તારીખ 31/12/1997 શ્રી સમયસાર ગાથા 181, 182 અને 183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું શ્રવણ બેલગોલામાં પ્રવચન.
શ્રી સમયસાર પરમાનંદ વિકાર ગાથા 181, 182, 183 ત્રણ ગાથાની ટીકા સાથે છે. એક વિષયમાં ત્રણ ગાથા હોવાથી સંવર એટલે આત્મશુદ્ધિ. આત્મશુદ્ધિ જેને કરવી છે એનું કારણ પ્રાપ્ત થાય તો કાર્ય આત્મશુદ્ધિનું બને. એ મૂળમાં કાર્યના મૂળમાં કારણ હંમેશા ઉભેલું હોય છે. એ કાર્ય કારણનું વિજ્ઞાન વસ્તુના સ્વરૂપમાં છે. એ અનુસાર અહીંયા પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી શાસ્ત્રમાં આચાર્યોએ વાત કરી છે. એ કારણ છે ભેદ વિજ્ઞાન. આવતા કર્મ રોકવા કે ઉત્પન્ન થતી અશુદ્ધિ રોકવી, અશુદ્ધિના કારણે નવા કર્મ આવે છે. નવા કર્મ આવે છે એને દ્રવ્ય આશ્રવ કહે છે. નવી અશુદ્ધિ અર્થાત દોષ ઉત્પન્ન થાય છે એને ભાવાશ્રવ કહે છે. બંને રોકાય ત્યારે સંવરની ઉત્પત્તિ થાય છે. આત્મશુદ્ધિને પણ સંવર કહે છે. આત્માની અશુદ્ધિ રોકાય એને પણ સંવર કહે છે. એ ભાવ સંવર છે. અને કર્મનું આવવું અટકી ગયું તે દ્રવ્ય સંવર છે. એમ દ્રવ્યાશ્રવ ભાવાશ્રવનો વિષય આ ગ્રંથની 13મી ગાથામાં ચાલી ગયો છે. અહીંયા એ સંવરનું કારણ જે ભેદવિજ્ઞાન છે, ઉત્કૃષ્ટ કારણ બીજું છે. ઉત્કૃષ્ટ કારણ એટલે નિષ્ફળ ન જાય એવું કારણ, એને ઉત્કૃષ્ટ કારણ કહે છે. જે સાધનથી સાધ્ય અવશ્ય અવશ્ય સધાય તે ખરું સાધન, નિશ્ચય સાધન છે. એમ ભેદવિજ્ઞાન છે એ આત્મશુદ્ધિનું અનન્ય કારણ છે, એકમાત્ર કારણ છે, ઉત્કૃષ્ટ કારણ છે, અફળ અથવા નિષ્ફળ ન જાય એવું કારણ છે. સફળતા મળે મળે ને મળે એટલે તે આદરવા યોગ્ય છે, કર્તવ્ય છે. અને એના ત્રણ ભેદ ત્રણ ગાથામાં લીધા છે. કે એક તો પોતાના વિભાવોથી ભેદ જ્ઞાન કરવું, કર્મથી ભેદ જ્ઞાન કરવું, અને નો કર્મ શરીર આદિ સંયોગ છે એનાથી પણ ભેદ જ્ઞાન કરવું. ક્રમ એવો લીધો છે કે પહેલા ક્રોધાદિ ભાવોથી ભેદ જ્ઞાન કરવું, અને એ ભેદ જ્ઞાન કરતા દ્રવ કર્મ અને નો કર્મથી આપોઆપ ભેદ જ્ઞાન થઈ જશે. એટલે ભાવ કર્મથી ભેદ જ્ઞાન કરાયું છે. સમજવામાં સ્થૂળ વિષય પહેલા સમજાવવાનું સમજાય અને સૂક્ષ્મ વિષય પછી સમજાય, સમજવામાં એવું બને. એટલે વેદજ્ઞાનનો વિષય કોઈ સમજાવે તો એમ સમજાવે કે જો ભાઈ શરીરથી આત્મા જુદો છે અને મૃત્યુ થાય છે ત્યારે શરીરના નકામું ગણીને અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવે છે. એટલે કામ બાળી દેવાનું, કાં નાખી દીધું. એટલે શરીરથી આત્મા જુદો છે એ વાત સાબિત કરવાની જરૂર નથી. સમજાય એવી વાત છે, બધાને સમજાણી પણ છે, પણ તેથી કાંઈ પરમાર્થનું સિદ્ધિ થતી, આત્મકલ્યાણ થતું નથી. તો દુનિયા આખી જાણે છે કે દેહને આત્મા જુદા પડી જાય છે, અંદરથી ચૈતન્ય આત્મા ક્યાં ચાલ્યો જાય છે. જુદા હોય એ જુદા પડે, અને જાતિ અપેક્ષા એ તો જડ અને ચેતન જુદા જ છે, પણ તેથી કાંઈ આત્મકલ્યાણ નથી થઈ જતું. બહુ બોલતો યોગ એવી ઘટના ઘટે ત્યારે સમાન વૈરાગ્ય આવે, ઘટના ઘરમાં બની હોય તો, બાકી પાર્ટી બને તો કાંઈ એને સનામ સૂતક આવતું નથી. ત્યારે કરવું શું સમજવાનો હવે ઉપર પ્રયોગથી સમજાવે, પછી ભાવ કર્મથી સમજાવે, પણ અહીંયા પ્રયોગનો વિષય છે. અહીંયા આચાર્ય દેવ એક એવો પ્રયોગ કરાવવા માંગે છે કે જો જીવ આ ભેદ વિજ્ઞાનનો પ્રયોગ કરે એટલે રાગાદીથી પોતાની ભિન્નતાનો અનુભવ કરવાનો પુરુષાર્થ કરે, એ ભેદ વિજ્ઞાનનો પુરુષાર્થ છે, તો એને અવશ્ય અવશ્ય સંવરની પ્રાપ્તિ, આત્મશુદ્ધિની પ્રાપ્તિ થાય છે. એ સંવર કરાવવા માટે અથવા ભેદ વિજ્ઞાન કરવા માટે ગાથા એમ કહી કે જો ભાઈ, પહેલી ગાથાનો આપણે શબ્દાર્થ થઈ ગયો છે, થોડું સંક્ષેપમાં રિપીટેશન કરી દઈએ. ઉપયોગ ઉપયોગમાં છે, પ્રયોગ તો આ કરવાનો છે. ત્યારે એ વાત પ્રયોગની ચાલી છે કે અહીંયા પ્રયોગ કરવાનો છે. પરિણમનમાં ઉપયોગ એટલે જ્ઞાનનો પર્યાય છે, અને ક્રોધ ક્રોધમાં છે, એટલે કે અનેક પ્રકારના રાગ દ્વેષ મોહ વિભાવ, એનું એક નામ આપ્યું ક્રોધ. એનું શું નામ આપી દીધું? ક્રોધ. તો કે વિભાવ વિભાવમાં છે. ક્રોધમાં વિભાવ નથી, ઉપયોગ નથી. ક્રોધમાં ક્રોધ છે, ઉપયોગમાં ઉપયોગ, જ્ઞાનમાં જ્ઞાન છે. ક્રોધમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધ નથી. જ્ઞાનમાં ક્રોધ નથી એ વાત કહેતા એમણે એમ કહ્યું કે ખરેખર નથી. હો, એમ શું કરવા? કે નિશ્ચયથી ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી એવું વચન છે. એમ કેમ કહ્યું છે? કે જીવને એમ લાગે છે કે મારામાં છે, ત્યારે પરિસ્થિતિ બીજી છે. જ્ઞાનમાં ઉપયોગનું, ઉપયોગરૂપ જ્ઞાનમાં ક્રોધનું પ્રતિબિંબ પડે છે, ક્રોધનો પ્રવેશ નથી થતો. ક્રોધાદિ કોઈ પ્રભાવ એનો જ્ઞાનમાં પ્રવેશ નથી, છતાં પણ મારામાં થાય છે એવો જે પર પ્રવેશ ભાવનો અનુભવ, એ પોતાના સ્વસંવેદનને રોકે છે. અનુભવ પ્રકાશમાં આપણે વિશે ચાલ્યું, એ પોતાના સ્વસંવેદનને રોકે છે. વેદન અધ્યાસિત ભાવે પરને વેદે છે, ક્રોધને વેદે છે, કા નસીબને વેદે છે. નસીબનો કકડાટ કરે છે કે નહીં? અને કા શરીર આદિ સાતા સાતાને, ઠંડી ગરમી, ખારું ખાટું તીખું એને વેદે છે. એ અધ્યાસિત વેદન છે. તેથી જે જ્ઞાનનું જ્ઞાન વેદન સ્વસંવેદન જે અનુભવ ગોચર થવું જોઈએ તે માલુમ પડતું નથી. એટલે કાલે છેલ્લી વાત ચાલી હતી આપણે કે ખરેખર ઉપયોગમાં ક્રોધ નથી, પણ ક્રોધનું પ્રતિબિંબ છે. ક્રોધ જુદો છે અને જ્ઞાન જુદું છે એમ જુદા છે એનો જુદાપણે અનુભવ કરવો તે સમ્યક છે. જુદાનો જુદાપણે અનુભવ ન કરવો અને અભેદ અનુભવ કરવો તે અસમ્યક છે. એ રીતે સમ્યક્ત્વ સાથે સંબંધ છે ભેદ વિજ્ઞાનને. ઉલટી પ્રેક્ટિસ ઘણી થઈ ગઈ છે, ઉલટી પ્રેક્ટિસ ઘણી થઈ ગઈ છે. રાગાદી ક્રોધાદી વિભાવોમાં એકત્વ બુદ્ધિ, અનુકૂળ પ્રતિકૂળ જે પરિસ્થિતિ નસીબની છે, દ્રવ્ય કર્મની છે, એમાં એકત્વ બુદ્ધિ, અને શરીર આદિ સંયોગમાં એકત્વ બુદ્ધિ, એ ત્રણેયમાં એટલી ગાઢ એકત્વ બુદ્ધિ છે અને એની રોજ પ્રેક્ટિસ ચાલુ છે. આપણે દાખલો લઈએ છીએ કે દીકરા દીકરીના લગ્ન થાય, શું ઘરે દીકરાના લગ્ન થાય એટલે રાહ જોવે કાને હવે સંતાન ક્યારે થશે. એમાં ડોક્ટર એમ છે કે પ્રેગ્નન્ટ છે એટલે ત્યારથી પરિણામ ચાલુ થઈ જાય. તબિયત સાચવો, તબિયત જાળવો, સંભાળો, એને મારું મારા પણ ત્યાંથી ચાલુ થઈ જાય. મારે આ મારો આ દરજ્જો વધી જશે, એ દરજ્જો વધી જાય ને ફાધર ગ્રાન્ડ ફાધર થઈ જાય છે. તો ત્યારથી ચાલુ થઈ જાય, જન્મ થાય ત્યારથી પછી એને નક્ષિત આ તે આવું છે આવું છે આવું છે આવું છે. એના પ્રત્યેનો જે રાગ છે, મમત્વ છે, એ ઘૂંટો 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 એક અક્ષર બોલે ત્યાં રાજી થઈ જાય, આંખ ઉઘાડે ત્યાં રાજી થઈ જાય, હસવા માંડે ત્યાં રાજી થઈ જાય. એટલો રસ પોસે રસ પોસે રસ પોસે પછી નિશાળે બેસાડે ભણાવે ગણાવે મોટો થાય, એ બધું મારા પણ કરતો કરતો પગલે પગલે મારા પણ કરતો જાય. એટલું બધું ઝેર પીવાય છે, પરમા સ્વપણાનું એટલું બધું ઝેર જીવ પીએ છે, એનું ટોક્સિકેશન થાય છે. શું થાય છે? એક માણસ ઘણો લાંબો સમય ચા કે બીડી પીએ એટલે એના વગર એને હાલે નહીં. એક શરીરમાં એટલું ઝેર વ્યાપેલું હોય કે ઝેરને જ માગે, અને એને ઝેર તમારે દેવું પડે નહીં તો તમારી તબિયત બગડી જાય. એવું ટોક્સિકેશન થઈ ગયેલું છે આ જીવને, અને રોજ એનું ઝેર એક પીધા કરે છે પાછો. એટલે આ ઉપદેશની અસર ટકતી નથી. શું આ એની વિરુદ્ધ વાત છે? આ કે તું જુદો છો, તારું કોઈ સગું નથી. મરી જાય ત્યારે એવું જ પાછું બોલે, એનું કોઈ સગું હતું કે જો અવિયોગ્ય કે હતું કોઈ સગું કે પહેલેથી જ નક્કી કરું તો રિએક્શન આવે નહીં, નહીં તો રિએક્શન આવ્યા વગર કરીએ ને. એટલે એની વિરુદ્ધ જવાનું છે. અત્યાર સુધી જે શોષણ કર્યું છે, જે રાગનું, જે સંયોગની રૂચિનું, જે અનુકૂળતાઓનું જે પોષણ કર્યું છે, એની વિરુદ્ધ જવું પડે. કેમ કે એ બધું સંસાર રૂચિમાં જાય છે, મોક્ષની રૂચિ એનાથી વિરુદ્ધ છે, સાવ વિરુદ્ધ છે તદ્દન. એ બધા અભિપ્રાયો બદલવા પડે તો પરિણામ બદલાય. જ્યાં સુધી સત્સંગ યોગે સમજીને જીવ વિપરીત અભિપ્રાયોને બદલે નહીં ત્યાં સુધી પરિણામની અંદર યથાર્થ પ્રકારે સમ્યક પ્રકારે સુધારો થાય નહીં અને મોક્ષ માર્ગમાં જીવ આવી શકે. સાધન ગમે તે કરે ધર્મના, સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ, એ સ્થિતિ રહે. જેમ ક્રોધમાં જ્ઞાન નથી તેમ આઠ પ્રકારના કર્મ તેમજ ઉપયોગ એટલે જ્ઞાન નથી, શૂન્ય છે. કર્મ અને નો કર્મની વિવિધતા ઘણી મોટી છે. આખા જગતમાં એ કર્મ નો કર્મનું વિવિધ પણ જોવા મળે છે. શું જોવા મળે છે? કર્મ નો કર્મનું વિવિધ પણ જોવા મળે છે. પણ એ મારા આત્માથી શૂન્ય છે એમ જોવું, નહીતર આકર્ષણ થયા વિના નહીં રહે. દુનિયા બહુ મોટી છે, સ્વાદની દુનિયા પણ બહુ મોટી છે, અને સંગીતની દુનિયા પણ મોટી છે, અને રંગરૂપની દુનિયા પણ બહુ મોટી છે. ઘણી વિવિધતા છે જગતમાં. હા, અને એને ભોગવવાના સ્થાન છે, એ બધા પણ બહુ વિવિધ છે. ચૌદ બ્રહ્માંડ, આખું વિશ્વ છે ચૌદ બ્રહ્માંડ, ઉપર દેવલોકથી માંડીને નીચે સાતમી નારકી, એ બધા ભોગ્ય સ્થાનો છે. એ બધા કર્મ ભોગવવાના ભોગ્ય સ્થાનો છે. અને એ બહુ ઊંડી વાત છે, ગહન વાત છે. એટલે કૃપાલુ દેવે એક કડીમાં લખ્યું છે કે આખું જગતમાં ભોગ્ય સ્થાનો છે. આ તો સંક્ષેપમાં તમને વાત કરીએ છીએ. કઈ સંક્ષેપે? સા, એટલે એ જાણવાનો વિષય છે. પણ આપણા પ્રયોજનનો વિષય એટલો છે કે ગમે એટલો વિસ્તાર વિવિધતાનો હોય, મારા આત્માથી એ શૂન્ય છે. મારા આત્માથી એ શૂન્ય છે. મારો આત્મા નિરાલંબ નિરપેક્ષ છે. કોઈના આલંબનની મને જરૂર નથી, કોઈની અપેક્ષાની પણ મને જરૂર નથી. એમ આત્મભાવના ભાવવી, એમ આત્માને ચિંતવો, વારંવાર એમ આત્માને ચિંતવો. તો ભેદ જ્ઞાનથી વારંવાર એ કરવાનું છે કે આઠ પ્રકારના કર્મ તેમજ એનું ફળ તે નો કર્મ, એમાં ઉપયોગ નથી. અને એ પોતાના જ્ઞાનમાં ઉપયોગમાં કર્મ તેમજ નો કર્મ નથી. ઠંડી આત્માને લાગે છે કે જણાય છે? પ્રયોગ કરવો હોય તો એવી રીતે કરવો. ખાટું ખારું તીખું આત્માને લાગે છે કે આત્માને જણાય છે? બસ, ખરેખર આત્મામાં એનો પ્રવેશ નહીં હોવાથી ચૈતન્ય દર્પણમાં એનું પ્રતિબિંબ પડે છે. આથી આગળ કોઈ વાત નથી. પણ જીવ એકત્વ બુદ્ધિથી મને લાગે છે, મને લાગે છે, મને લાગે છે એમ પર પ્રવેશ ભાવનો અનુભવ કરીને પોતાના સ્વસંવેદનથી દૂર જાય છે. પોતાના સ્વસંવેદનથી દૂર જાય છે. એ સ્વસંવેદનરૂપ ઉપયોગ તે ધર્મ છે. ઉપયોગ તે ધર્મ કયો ને? જેને આપણે જૈન ધર્મ કહીએ છીએ તે સ્વસંવેદનરૂપ શુદ્ધ ઉપયોગ છે. એ સિવાય ધર્મનું બીજું કોઈ સ્વરૂપ નથી. પછી આનંદ વગેરે એની સાથે શાંતિ વગેરે હોય છે, પણ એ શુદ્ધ ઉપયોગમાં બધું સમાઈ જાય છે. આવું અવિપરીત જ્ઞાન કેવું? ક્રોધાદિ વિભાવ, આઠે પ્રકારના કર્મ અને શરીર આદિ સંયોગ રૂપ નો કર્મ, એ મારા જ્ઞાન સ્વભાવથી, જ્ઞાન સ્વરૂપથી તદ્દન જુદા છે. એવું જે જ્ઞાન તે અવિપરીત જ્ઞાન છે, અને એમાં મારાપણું છે તે વિપરીત જ્ઞાન છે. આવું અવિપરીત જ્ઞાન જ્યારે થાય છે, જીવને થાય છે, એટલે અનાદિશી નથી આવું અવિપરીત જ્ઞાન. આવું અવિપરીત આત્મજ્ઞાન જીવને નવું થાય છે, અને એ જ્યારે થાય છે ત્યારે એમ કે છે શું, તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા. બહુ ગંભીર વાત કરી છે. ત્યારે તે આત્મા એમ નહીં, ત્યારે તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા. એવા શુદ્ધ ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. સમયસારમાં વિષયની ગહનતા ઘણી છે. 2000 વર્ષ પહેલા કુંકુંડ આચાર્ય આ દક્ષિણ ભારતમાં થયા. આપણે તામિલનાડુની અંદર પન્નુરી જઈ આવ્યા, યાત્રા કરી આવ્યા. એ એમની તપોભૂમિ ભૂમિ હતી. એમના જમાનામાં ભગવાન મહાવીર સ્વામીથી 500 વર્ષ પછી એમનો સમય છે. એમને બહુ વિરહ ભગવાનનો લાગ્યો છે મુનિ દશામાં. તે ત્યારે કોઈ અહીંયા સર્વજ્ઞ કેવડી તીર્થંકર પરમાત્મા છે નહીં, થઈ શકે એવી કોઈ સ્થિતિ દેખાતી નથી. તો બસ હું સાક્ષાત કેવડીના દર્શનથી વંચિત રહી જઈશ. લબ્ધિકારી હતા, લબ્ધિથી મહાવિદ્યમાં ગયા. 8 દિવસ ત્યાં રોકાણા. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને આવ્યા એને પાછા. એ પનોરી આજુબાજુ એ વિહાર કરતા હતા. ત્યાં એમણે તાડપત્ર ઉપર આ સમય સારા દે અનેક શાસ્ત્રો રચ્યા. કેટલા? બહુ ઓછા શાસ્ત્રો એમના પ્રાપ્ય છે, મળતા નથી, પણ એમણે અનેક શાસ્ત્રોની રચના કરી. એમાંનું એક આ સમયસાર પરમાગમ છે, જેમાં આત્મકલ્યાણ કરવાની ગહન વાત, 12 અંગના સારરૂપ વાત એમણે કરી છે. બે વાત એમણે કરી છે પ્રયોજનભૂત. એક તો આત્માનું મૂળ સ્વરૂપ કેવું છે, એકત્વ વિભક્ત, પોતાના ગુણ સ્વભાવોથી તન્મય, એકમેક, એકત્વ. અને એ સિવાય સર્વ ભાવો અને સર્વ દ્રવ્યોથી ભિન્ન. એવું જે એકત્વ વિભક્ત શુદ્ધાત્માનું સ્વરૂપ છે એને પરમાત્મા સ્વરૂપ પણ કહેવામાં આવે છે. એવા નિજ પરમાત્માને પોતાના નિજ વૈભવથી એમણે આ શાસ્ત્રમાં દેખાડ્યો છે. અને કઈ રીતે દેખવો એની કાર્ય પદ્ધતિ, એની વિધિનું પણ વિધાન એમણે કર્યું છે. વિધિના કથનને વિધાન કહે છે. અહીંયા એ વિધાન આવ્યું. એટલે કહ્યા તેનો અનુભવ થાય છે. સર્વજ્ઞ વિતરાગ જિનેન્દ્ર પરમાત્મા કેવળ જ્ઞાનમાં જેવો શુદ્ધાત્માને જુએ છે એવો શુદ્ધાત્માનો અનુભવ અહીંયા ચોથા ગુણસ્થાને ચારે ગતિમાં થાય છે, તિરિંચને પણ થાય છે. એવો જ જરાય ફેર નહીં, પોતાના પરમાત્મા સ્વરૂપના સાક્ષાત સહાનુભૂતિપૂર્વક દર્શન થાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, અતિન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે. એ કઈ રીતે થાય છે એટલું કહેવા માટે એમણે આ વાત કરી છે કે ત્યારે તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા, ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મામાં વિધિ નાખી એમણે, એ વિધિનું વિધાન છે. અને આ વિષય વિધિનું જે વિધાન છે બારે અંગમાં, એ બાર અંગના સારભૂત છે. બારે અંગના સારભૂત છે. બારે અંગની રચના ગણધરદેવે આ સ્વાનુભૂતિની વિધિ સમજાવવા માટે કરી છે. એ વિધિ એક જ પ્રકારની છે, ત્રણે કાળે એક હોય, ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એ કૃપાળુદેવે સૂત્ર ગૂંચ્યું આત્મસિદ્ધિમાં, એક સૂત્ર ગૂંચ્યું કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એ વિધિ જેને ન સમજાણી, એ વિધિ જેને ન ગ્રહણ થઈ, એ કલ્પના એ બીજી વિધિ કરવા લાગે છે, ત્યારથી અન્ય મત શરૂ થાય છે. અહીંથી અન્ય મત શરૂ થયું. અન્ય મતો જગતમાં ક્યાંથી થયા? અથવા એક જૈન મતમાં અનેક સંપ્રદાયો ક્યાંથી થયા? કે પારમાર્થિક આત્મકલ્યાણનું કાર્ય કરવામાં મતભેદ થયો. એમાંથી ફાટો પડ્યો. અમને તો આમ લાગે છે. અહીંયા જ વાત છે કેવી રીતે વિચાર ભેદ થાય. આ એક જ ગાથા ઉપર કે ભેદ જ્ઞાન આપણને ત્રણ પ્રકારે કરાવ્યું, વિભાવ ભાવથી, દ્રવ્ય કર્મથી અને નવ કર્મથી. કહેનારે ક્રમથી વાત કરી છે. એમાં ક્રમનો વિષય ન સમજાણો હોય અથવા ખ્યાલમાં ન રહ્યો હોય તો અક્રમે જીવ શરૂ કરે, શરીરથી ભેદ જ્ઞાન કરો ત્યાંથી શરૂ કરે, પછી આપણે કર્મથી ભેદ જ્ઞાન કરશું, પછી નો પછી ભાવ કર્મથી કરશું. સંવરમાં ભેદ વિજ્ઞાનનો ક્રમ ભાવ કર્મથી શરૂ થાય છે એવી સૂચના છે. આચાર્યને આમ પણ લખતા આવડતું હતું, આમ પણ લખતા આવડતું હતું. જયારે કોઈ વાત લખી છે તો અનુભવથી સિદ્ધ કરીને લખી છે. અને જેને ભેદ જ્ઞાન થયું હોય એને એ કહેનારના અનુભવની ખાતરી પણ થઈ જાય છે. બરાબર છે, આ વાત આમ કેમ લખી છે, મને પણ એમ જ થયું હતું. મેં પણ પહેલા વિભાવોથી જ ભેદ જ્ઞાન કર્યું હતું, પછી મને સ્વાનુભૂતિ પ્રગટ થઈ છે, એમ એને ટેલી થઈ જાય છે. એટલે ક્રમ ઉપર એનું ધ્યાન જાય છે. મિત્ર ગાથા વાંચી જાય, ક્રમ ઉપર ધ્યાન ન જાય, અને પોતાની મતિ કલ્પના એ વિધિ શરૂ કરે તો અવિધિ એ કોઈ દી કામ થાય, કોઈ દિવસ ન થાય, વિધિથી જ કામ થાય. વાત થઈ તે એક સ્ક્રુ કેટલો, અડધો ઇંચનો સ્ક્રુ લાકડાની અંદર ફિટ કરેલો હોય એને આંગળીથી ખેંચવા માગે મોટો પહેલવાન, એ પહેલવાનની તાકાત ફેલ જાય. એને સ્ક્રુ ડ્રાઈવરથી ખોલે તો 10 સેકન્ડમાં સ્ક્રુ બહાર આવી જાય. અને નહીતર એ આખો ટીંગાઈ જાય ને તો આંગળી એની છોલાઈ જાય, સ્ક્રૂ બહાર ન આવે. નહીતર તો લાકડાના પરમાણુ ને સ્ક્રૂ ના આટા હાઈ ફિટ થયેલા છે, કેટલા પરમાણુ ની તાકાત કેટલી, તો કે એક પહેલવાન કરતા વધારે. આ ગણિત નો વિષય નથી, કાંઈ આટલા પરમાણુ છે અને પહેલવાનના શરીરમાં ઘણા પરમાણુ છે, તો એનું બળ વધે કે ઓલાનું બળ વધે. અહીંયા ગણિત નું કામ આવે, અહીંયા સાયન્સ કામ આવે. એક આપણે બીજો દાખલો લઈએ છીએ, કાટ લાગી જાય છે, કોઈ બોટને ફિટ કર્યા હોય ઘણા વખત સુધી અને કાટ લાગી જાય છે મશીનરીમાં કે ઘરમાં કોઈ જગ્યાએ, કાટના પરમાણુ તો બહુ સૂક્ષ્મ હોય છે, અંદર જામેલા બહુ સૂક્ષ્મ હોય છે. શું માણસ ટીંગાઈ જાય, એનું પાનું ભરાવીને આખે આખો ટીંગાઈ જાય ને, મચક ન આપે, એ પરમાણુ મચક જ ન આપે, ધામ થઈ ગયેલા હોય. પણ ત્યાંનું સોલ્યુશન મૂકે, એનું સોલ્યુ રસાયણિક આવે છે, કેમિકલ ઇફેક્ટ થાય અને એમાં જે કાટ છે એ ઓગળે અથવા ઢીલો પડી જાય, ફટનારણો ખુલી જાય. એમ વિજ્ઞાન છે એ કળથી કામ કરવાનું સમજાવે છે. ખોટો બળનો ઉપયોગ કરવાથી કાંઈ વળે એવો નથી. હવે કઈ કરવું જ નથી, એક રૂમમાં પડીંગો લગાવીને ધ્યાનમાં બેસી જવું છે. સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી ઊભું નથી થવું, ત્યાં ઊભો જ નહીં થવો. સમ્યક દર્શન લઈને ઊભો થઈશ, નહીતર ઊભો નહીં થાય. એવી હઠ આમાં કામમાં આવતી હું ધ્યાનની અંદર આત્માનો સાક્ષાત્કાર કર્યા પછી ખાવા પીવાનું શરૂ કરીશ, નહીતર ભલે પ્રાણ છૂટી જાય હું ઉભો નહીં થાવ. એમનું કામ થાય એની વિધિએ, વિધિના પ્રયોગે ચડેને ક્રમથી આગળ ચાલે તો સહજ માત્રમાં હાલતા ધ્યાનમાં બેસવું ન પડે અને સ્વાનુભવ થાય. હા, મુનિઓને થાય જ છે ને, હાલતા ચાલતા ખાતા પીતા ઉડતા બેસતા બોલતા શાસ્ત્ર લખતા પ્રવચન આપતા મુનિઓને થાય જ છે ને. નહીતર ગમે એટલું ધ્યાનમાં બેસે એમ કઈ પત્તો લાગે એવું નથી. દરેક કામ એની વિધિથી થાય છે એવો નિશ્ચય રાખવો. દરેક કામ એની વિધિથી થાય છે, વિધિ વિના અવિધિએ કામ કરવા જતા નુકસાન થાય છે એવો નિશ્ચય. એટલે તો કૃપાળુદેવે 83 નંબરના પત્રમાં એ ક્રમનો જેણે બોધ્યો છે, અનેક પ્રકારે શાસ્ત્રની અંદર ક્રમ બોધ્યો છે એવા જ્ઞાનીઓને મહાત્માઓને ભક્તિ કરી છે, નમસ્કાર કર્યા છે, વંદન કર્યા છે. કૃપાળુદેવને પૂર્વભવનું જાતિ સ્મરણ જ્ઞાન હતું. એટલે પૂર્વભવમાં પોતે આત્મકલ્યાણ કરવા માટે કેટલો બધો પરિશ્રમ કરેલો મન વચન કાયાથી એ બધું યાદ આવેલો. અને એ કોયડો કોઈ રીતે ઉકેલાતો નહોતો, મથી મથીને મથી ગયા અનેક ભવો સુધી એ કોયડો નહોતો ઉકેલાતો. એ એમને કોઈ સત્પુરુષ મળ્યા પછી કર્યો કોયડો કોડીનો નહીં, કનું એલિટરેશન છે આપણે ત્યાં ગુજરાત કાઠિયાવાડી ભાષામાં, કર્યો કોયડો કોડીનો નહીં. હરકણી ગાંઠ એક છેડેથી ખેંચે તો વગર બળે છૂટી જાય અને બીજા છેડેથી ખેંચે તો એવી મજબૂત થાય કે છોડવી મુશ્કેલ પડે. કોયડો છે એવું પણ આત્મજ્ઞાનનો વિષય પણ એવો છે. અને જ્યારે કોઈ અનુભવી પુરુષ મળે છે ત્યારે એને એ કોયડો સમજવા મળે છે, એ કોયડો એ કરી શકે છે સહજ માત્રમાં, અને ત્યારે સ્વાનુભવ થાય છે. આ ઉપયોગ શુદ્ધાત્મા કરે એમાં આ વાત છે. શું તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા પોતાના સ્વસંવેદ મંડનમય ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી, થતા હોય તો કરતો નથી એમ કે છે. પછી કેમ કે એનું કરતા પણ એમાંથી ચાલ્યું જાય છે, અંદરથી ભિન્ન પડી ગયો એનું કરતા પણ ચાલ્યું જાય છે, ભાવ થાય છે. જ્ઞાનીને રાગવેશ મોહ નથી થતા એમ નથી કહેતા, પણ એને એ કરતા નથી, થાય છે પણ કરતા નથી, થાય છે તે જણાય છે પણ કરતા નથી, એવી એ જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. અને એ દશામાં એ જીવ રહે છે એમ અહીંયા આચાર્ય શ્રી કહેવા માગે છે. પછી એ ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા છે, એકલો શુદ્ધાત્મા નથી, પોતાના ઉપયોગ દ્વારા અંતર સાવધાનીથી શુદ્ધાત્માને ઉપાસે છે, અને એ ઉપાસતો થતો એનો શુદ્ધાત્મા શુદ્ધ છે. એ વાત અમે છઠ્ઠી ગાથામાં નાખી છે. ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. શુભાશુભ ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. એ વાત છઠ્ઠી ગાથામાં નાખી છે. એ વાત અહીંયા કરે છે કે ઉપયોગ સ્વરૂપ, એ ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા છે, કે પોતાને ઉપયોગ સ્વરૂપી જ અનુભવે છે, જ્ઞાનમય પણે અનુભવે છે. અને એ ઉપાસના છે એની, એ એની આરાધના છે. અને એ આરાધતો થતો આરાધક ભાવમાં ભિન્ન રહે છે, જેથી એ કોઈ અન્ય ભાવને કરતો નથી. અન્ય ભાવ થાય છે એ કર્મકૃત થાય છે એને તે જાણે છે. તે આત્મકૃત નથી રહ્યા પછી કર્મકૃત રહ્યા, પૂર્વકર્મને કારણે થાય છે એને એ જાણે છે. એવું છે, થાય જીવની પર્યાયમાં, નાખ્યું કેના ઉપર? કર્મ ઉપર. કેમ કે એનું કરતાપણું ચાલ્યું ગયું છે, ભોગતાપણું ચાલ્યું ગયું છે, એકત્વપણું ચાલ્યું ગયું છે. એનો આધાર નથી, એનું અવલંબન નથી, અને એમાં સુખ બુદ્ધિ પણ નથી. સ્વસંવેદન એ પોતે જ આરાધના છે. આરાધના કહ્યું કે સ્વસંવેદન એક જ વાત છે. આ થઈ ત્રણેય ગાથાનો શબ્દાર્થ, ભાવાર્થ, ભાવાર્થ ટીકા, ભાવાર્થની પણ ટીકા છે, ટીકા પછી ભાવાર્થ આવશે. મૂળ ટીકા સંસ્કૃત ભાષામાં લખાયેલી છે, એનો અનુવાદ છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ભેદ જ્ઞાન સમજાવે છે કે ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. શું કહે છે? એક વસ્તુ છે એની બીજી વસ્તુ નથી, કોઈ વસ્તુની કોઈ વસ્તુ નથી. જેમ કે આ બે આંગળી છે, તો આ આંગળીની આ આંગળી નથી, આ આંગળીની આ આંગળી નથી. બે શરીરની આંગળી છે, એક આંગળીની બીજી આંગળી નથી. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, એટલે કે એક વસ્તુ સાથે બીજી વસ્તુને કોઈ સંબંધ નથી. કારણ શું? કારણ સાથે સમજાવે છે. કારણ કે તે બંનેના પ્રદેશો ભિન્ન છે, બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે. શાસ્ત્ર ભાષા છે, અનુપપત્તિ એટલે ઉત્પન્ન, ઉત્પત્તિ નહીં, સત્તા એટલે હૈયાતી, એક વસ્તુની હયાતીમાં બીજી વસ્તુની હયાતી જ નથી. અહીંયા આત્મા ઉપર ઉતારવું છે, મારો જે આત્મા છે એની જે હયાતી મોજૂદગી છે એ બીજી વસ્તુની સાથે કોઈ સંબંધ ધરાવતી નથી. હયાતી એટલે અસ્તિત્વ, શાસ્ત્ર ભાષામાં એને અસ્તિત્વ કહે છે, એ સ્વતંત્ર છે એમ કે છે, ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે આત્માનો, પોતાનો પોતાનો અસ્તિત્વ માટે, ટકવા માટે, રહેવા માટે કોઈના આધારની જરૂર નથી. બંનેની હયાતી જુદી હોવાથી, કારણ શું, બંનેની સત્તા જુદી છે. જીવની સત્તામાં જીવ છે, શરીર આદિ કર્મની સત્તામાં ભાવ કર્મ નો કર્મની સત્તામાં એ લોકો છે, કોઈના આધારે કોઈ નથી. એમ કહીને એવો ઉપદેશ આપીને શ્રી ગુરુએ આધાર આધેય સંબંધ મટાડ્યો છે, જે ખોટો મિસકોન્સેપ્ટ હતો કે હું શરીર વગર જીવી શકું નહીં, શ્વાસોશ્વાસ વગર જીવી શકું નહીં, શરીરમાં લોહી ન હોય તો હું જીવી શકું નહીં, શરીરમાં લોહી ઉત્પન્ન થવા માટે ખોરાક ન હોય તો હું જીવી શકું નહીં, ખોરાક મેળવવા માટે કામ ધંધો વેપાર કુટુંબ ન હોય તો હું જીવી શકું નહીં. આ બધી વણઝાર જે ઊભી થઈ છે એ વિકારે મુકાવી દીધી, કાતર મૂકી દીધી, કાપ આય છે બધા સંબંધ કાપો. તું એક એવો આત્મા છો કે તારી અસ્તિત્વ શક્તિની તાકાત અનંતી છે. કેટલી? એટલે તારી હયાતીને આ જગતમાંથી કોઈ મિટાવી શકે એવું નથી. તું શાશ્વત અને અવ્યાબાધ પદાર્થ છો, માટે હું મરી જઈશ એ કલ્પના છોડી દે. મૃત્યુનો ભય આ જગતમાં સર્વથી મોટો ભય છે, એની વાત પણ વિચારવા જીવ માગતો નથી, સાંભળવા પણ માગતો નથી, એટલો ભયવાન છે. એને ચપટી વગાડે એમ ભય છોડાવી દીધો છે. હે, મોતનો ડર નહીં કે નહીં? કેમ કે આ જગતમાં મૃત્યુ નામની કોઈ ચીજ નથી. કેમ નથી? કે શરીરના પરમાણુની જે રાખ કે માટી થાય છે એ પણ અવસ્થાથી અવસ્થાંતર થાય છે, એક પરમાણુ જગતમાંથી નાશ પામતો નથી, અને આત્મા પણ અવસ્થાથી અવસ્થાંતર પામીને બીજી પર્યાય ધારણ કરે છે. જ્યારે બેમાંથી કોઈનો નાશ ન થયો એ તો સંયોગી તત્વ હતું, દેહ ને આત્મા એક પુતળું થયું, એને આપણે મનુષ્ય કીધો, એમાં કોઈ પરમાણુનો નાશ થયો નહીં, આત્માનો નાશ થયો નહીં, તો પછી મૃત્યુ થયું કોનું? એ કોઈનું મૃત્યુ નથી થયું, એક સંયોગ હતો એનો વિયોગ થયો, આથી વધારે કાંઈ થયું નથી. પણ એ સંયોગનો વિયોગ હંમેશા થાય, થાયને થાય જ, કેમ કે સંયોગ છે એ કાયમ રહેવા માટેની ચીજ છે જ. મહેમાન ગમે એટલા વાલા લાગે તો પણ જિંદગીભર સાથે રહે, બહુ બહુ તો તમે 15 દિવસ વાળા મહિનો કરો, મહિનો રોકાવા આવ્યા તો 1.5 મહિનો, 2 મહિના, 6 મહિના પછી એનો વિયોગ થવાનો, થવાનો ને થવાનો, કેમ કે ઘરના નથી આખરમાં પારકા છે. ભલે પછી જુદા પડતી વખતે રડવાનું થાય પણ એ પરિસ્થિતિ અનિવાર્ય છે, એ પરિસ્થિતિ અનિવાર્ય છે. આપણે એમ છે કે તમે દીકરી પારકું ધન છે, શું કહી છે આપણા ઘરમાં માં જેની દીકરી હોય તો એ શું કે એની માં, આ તો પારકું ધન છે. એટલે કે એ જિંદગીભર આપણી સાથે રહેવાની નથી, એક દિવસ એને પણ રોતા રોતા બોલાવવાની છે. બરાબર. તો પહેલેથી સમજણ રાખી દઈએ તો એટલું રિએક્શન ન આવે. સમજણ ન હોય તો અણસમજણને કારણે રિએક્શન આવે એનું નામ દુઃખ, સમજણથી રિએક્શન ન આવે એનું નામ સુખ. એટલે જ્ઞાનીઓ એ સિદ્ધાંત બાંધ્યો છે કે જ્ઞાને કરીને દુઃખ ન હોય. શું? જ્ઞાને કરીને કદી કોઈને દુઃખ ન હોય. એટલે કે જ્યારે જ્યારે જીવને દુઃખ થાય ત્યારે ત્યારે અજ્ઞાને કરીને થાય છે. અને ત્યારે આ જીવે વિચારવું રહ્યું કે અજ્ઞાન એટલે વિપરીત કલ્પના અને જ્ઞાન એટલે અવિપરીત સમજણ, એનું નામ જ્ઞાન. એવું અવિપરીત જ્ઞાન જ્યારે જીવને થાય છે ત્યારે, એટલે દુઃખ થાય ત્યારે વિપરીત જ્ઞાને થાય છે. જ્યારે દુઃખ થાય ને ત્યારે વિચારી લેવું કે આ જીવને કયા પ્રકારનો વિપર્યાસ ભજે છે, એના અંતર સંશોધનમાં ચાલ્યું જવું, અંતર ખોજમાં ચાલ્યું જવું. એ જ વખતે તમારું દુઃખ મોડું પડી જશે ખોજમાં જતા, અને જેવું તમને પત્તો લાગશે કે અહીંયા અહીંયા ભૂલ થઈ, એ ભેગું તમારું દુઃખ મટી જશે. પછી એ શરીરની પીડા હોય તો દુઃખદાયક નહીં હોય, અને ગમે તે પ્રસંગ હોય તો દુઃખદાયક નહીં હોય. આમ દુઃખ મટાડવાની ચેલેન્જ સાથે આ વાત મૂકેલી છે. લાવો કોઈ પણ વાત, ગમે એ દુઃખની વાત લાવો, મટાડી દઈએ એમ કે છે આચાર્ય. લાવો અમારી પાસે કોઈ દુઃખની વાત, તમારું દુઃખ મટાડી દઈએ. અમારી પાસે એવી એક દિવ્ય ઔષધિ છે કે તમારું દુઃખ કદી રિયે નહીં, ટકે નહીં, અને એ ઔષધિ ખાધા પછી દુઃખ કોઈ દી તમને થાય હર હાલતમાં. પૂર્વકર્મ ગમે ભોગવવા પડે, દુઃખી નહીં થાવ. એટલા માટે ગુરુદેવ તો એમ કહેતા કે જેને સુખી થવું હોય તેના માટે આ વાત છે. કોને માટે આ વાત છે? જેને સુખી થવું હોય તેના માટે આ વાત છે. તો કોને સુખી નથી થવું? ના પાડે કોઈ? મારે સુખી નથી થવું એમ કોઈ કહે છે? નાસ્તિકમાં નાસ્તિકને લઈ આવોને. ઘણા એમ કહે છે ભાઈ અમને આ વાત નથી ગમતી, અમને આ રૂચતી નથી વાત, એવા પણ હોય છે. કોઈ એવી અયોગ્યતાનો પ્રકાર હોય છે કે આ વાત સાંભળવી ગમે નહીં, આ વાત રૂચે નહીં. એને એમ પૂછો કે દુઃખી નથી થવું ને સુખી થવું છે એટલી તો જરૂરિયાત છે કે નહીં? તો આ વાત એના માટે છે. કેવી રીતે છે એ સમજવાનો પ્રયત્ન કરવો પડે. બાકી આ વિશ્વની અંદર અનેક બુદ્ધિશાળી માણસો થયા અને અત્યારે પણ અનેક બુદ્ધિશાળી માણસો છે, પણ સુખ દુઃખની સમસ્યાનું સમાધાન કોઈને જડ્યું નથી સિવાય જ્ઞાની. જે જ્ઞાનીઓ થયા, મુનિઓ થયા, ભાવલિંગી, અને જે સર્વજ્ઞો વિતરાગ થયા, એમણે અનુભવથી દુઃખનો અભાવ કરીને સુખની, પરમ સુખની પ્રાપ્તિ કરી. એમણે એક સમાધાન શોધ્યું અને અનુભવ પણ કર્યો. બાકી બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસ આ સુખ દુઃખની સમસ્યાનું સમાધાન શોધી શક્યો નથી. એનું કારણ વિપરીત અભિપ્રાય છે, મિસકોન્સેપ્ટ. વિપરીત અભિપ્રાય શું વિપરીત અભિપ્રાય છે કે જે દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મમાં સુખ નથી, સુખ તો નથી, સુખની ગંધ પણ નથી, ત્યાંથી સુખ લેવા, ત્યાં સુખ છે અને ત્યાંથી સુખ મળશે, એવો જે અભિપ્રાય, એ અભિપ્રાયને કારણે આ સમસ્યા સુખ દુઃખની કદી સોલ્વ થાય એવી નથી, પ્રોબ્લેમ ઊભો જ રહેવાનો છે. એમ કહેવાય છે, સાંભળી વાત છે. આપણે અમારો વિવાહ છે, જમાનામાં વર્ષમાં 3-4 વાર અમેરિકા જાય, ધંધાર્થે એક્સપોર્ટ કરતા જાય. એ કે ત્યાં એટલા બધા મલ્ટી મિલિયોનર ને મલ્ટી બિલિયોનર માણસો છે અને એટલું બધું ઓટોમાઇઝેશન ડેવલપ થયું છે કે કંઈ કરવાનું જ રહેતું નથી, અને હવે કંઈ કરવાનું રહેતું નથી એની મૂંઝવણ ઊભી થઈ છે. કરવું શું, કરવું શું, મગજ ખરાબ થવા માંડ્યા છે એ લોકોને, મૂંઝાવા માંડ્યા છે. અઢળક પૈસો ને અઢળક સંપત્તિને મૂંઝવણનો પાર નહીં, પછી હાઈપર ટેન્શન શરૂ થાય, હાર્ટ ડિઝીઝ શરૂ થાય, કેન્સર શરૂ થાય, એમ પછી ઊંચી જાતના દારૂ પીવા, ફલાણું કરવું, ઠીકણું કરવું, એ બધું ચાલુ થઈ જાય. એટલે બધા મહારોગ છે એ શરીરમાં ચાલુ થાય ને એનું પાછું નવું ટેન્શન ઊભું થાય. પણ એ ન થાય તો એ લોકો ટેન્શનમાં છે. એનું કારણ શું કે જ્યાં સુખ નથી ત્યાંથી સુખ લેવાનો રસ અને રુચિ પડી છે, એના આત્મામાં જે સુખ ભર્યું છે એમાં વિક્ષેપ ઊભો કરીને એ સુખને દુઃખમાં પરિવર્તિત કરે છે. સુખ સુખ ગુણની પર્યાય દુઃખરૂપ પરિણમે છે. પોતાની અવળી સમજણને કારણે સુખ ગુણની પર્યાય દુઃખરૂપે પરિણમી જાય છે. એ વિજ્ઞાન ત્યાં નથી, એ વિજ્ઞાન ભારતમાં છે, એ વિજ્ઞાન ત્યાં નથી. એટલે એ લોકોને આ વાતની બુદ્ધિ ઘણી હોવા છતાં અને ભૌતિક સંશોધનને વિકાસ ઘણો હોવા છતાં સુખની પ્રાપ્તિ નથી થતી. અને એ દશા અહીંયા પણ જે લોકો એ રીતે આગળ વધ્યા છે એ બધાની એ દશા છે. અહીંયા પણ જે લોકો મોટા શ્રીમંતો છે, જેને ઘણી ઇન્ડસ્ટ્રીઓ છે, બીજું છે, ત્રીજું છે, એ લોકોને પણ સુખ ચેન નથી ક્યાંય. અહીંયા એમ કે છે કે ભાઈ તો આધાર છોડી દે, એક વસ્તુ બીજી વસ્તુની નથી, એટલે કે એક વસ્તુને બીજી વસ્તુને કાંઈ સંબંધ નથી, કેમ કે બંનેની હૈયાતી ભિન્ન ભિન્ન છે. સત્તા એટલે હૈયાતી ભિન્ન ભિન્ન છે, એક સત્તા નથી, બંનેની સત્તા જુદી જુદી છે. એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એ કારણને લીધે એક સાથે બીજીને આધાર આધે સંબંધ પણ નથી, જ કોઈના આધારે કોઈ નથી. ત્યારે કોઈ એમ કે તપેલીમાં ઘી રાખ્યું છે, એ ઘી તો તપેલીના આધારે ખરું કે નહીં? નહીં, બિલકુલ નહીં. તો પછી તપેલીના આધાર વગર ઘીને રાખી દો તો પેલી આ તપેલી ફોડી, ઘીનો નાશ થયો? ઘી મટી ગયું, ઘી ઘીથી મટી ગયું કે નહીં? ઘી ઘી જ રહ્યું છે, ભલે ગમી હાલતમાં પણ ઘી ઘી રહ્યું છે. હસમુખભાઈ, તપેલીના આધારે ઘી રહીએ કે નહીં રહીએ? હા, ઉત્સુકાના આધારે આ પુસ્તક છે કે નહીં? કે નહીં, આની સત્તા એનામાં છે, નાની સત્તા એનામાં છે, એમ કે છે. વાત થોડી વિચિત્ર અને અઘરી લાગે એવી છે, પણ વસ્તુનું સ્વરૂપ જ આ છે અને એ સમજ્યાથી જ સુખ છે. નહીતર અવલંબનને આધારથી અપેક્ષા બુદ્ધિ એટલી બધી ઉત્પન્ન થશે, એટલી બધી ઉત્પન્ન થશે કે એક ઘરમાં બે જણ હોય ને, વધારે હોય તો વધારે હોય, ત્યાં તો બે જ જણ હોય ને, તો એમ કહે છે કે આને આમ મારા મારા માટે આમ કેમ ન કર્યું, આને મારું આમ કેમ ન કર્યું, આમ કેમ, કાંઈ નહીં તો સામું કેમ ન જોયું, કાંઈ નહીં તો બોલાવ્યા કેમ નહીં, કાંઈ નહીં તો આમ કેમ ન કર્યું. એટલી બધી ઝીણી ઝીણી અપેક્ષાઓ ઊભી થશે કે દુઃખી દુઃખી દુઃખીના ડાળિયા થઈ જાય એટલી બધી. કેમ કે એને સંબંધ જોડ્યો છે, સંબંધ જોડ્યો છે, એ મિસકોન્સેપ્ટ છે, એ ભૂલ કરી છે. સંબંધ છે નહીં, છે નહીં જોડ્યો તે કલ્પના કરી, અપેક્ષાઓ ઊભી થઈ, આધાર બુદ્ધિ દ્રઢ થઈ અને દુઃખ વિધું. હવે જો સુખી થવું હોય તો આધાર બુદ્ધિ છોડી દે, અને એ આધાર બુદ્ધિ છોડતા તને કાંઈ થવાનું નથી. શું કાંઈ નહીં થાય? મુનિઓ છે, સાચા મુનિઓ હતા, જંગલમાં રહેતા હતા. એને શું આધાર હતો? ચાલો, એને રહેવા માટે ઘર નહોતું, પહેરવા માટે કપડાં નહોતા, કુંકુંદાચાર્યને એમનો આત્મા મોક્ષ જશે. ખાવાની કોઈ વ્યવસ્થા નહોતી વિચારી, રોજ 12 વાગે જમવા જશે તો ઉટકેલી થાળી મળશે કે નહીં, કરપાત્રમાં આહાર લેતા હતા, થાળીની જરૂર નહીં. અને આહાર ન મળે તો હોટકાર આવે એવી તૃપ્તિથી આત્માનો અનુભવ કરતા હતા. આહાર કર્યા પછી જે હોટકાર આવે ને, હાસ ધરાઈ ગયો. એમને આહાર ન મળે ને મુનિઓને, ત્યારે ઉપવાસ પડે એમ કહેવાય. અને એ ઉપવાસ વખતે એમનો વૈરાગ્ય અને આનંદ અમૃતનો અનુભવ એવો હોય કે જાણે પોતે ધરાઈને તૃપ્ત થઈ ગયા હોય, જરાય દ્વેષ ભાવ ન આવે. એક અંકુર નો ફૂટે દ્વેષ ભાવનો, ઉપવાસ પડે ત્યારે. એવી આત્મરમણતામાં એ લોકો સુખી હોય છે. એગંત સુહી મુનિ વિતરાગી. કોણ સુખી છે આ જગતમાં? એક વિતરાગી મુનિ સુખી છે, બાકી કોઈ સુખી નથી. કેમ કે બધા જીવો અપેક્ષા લઈને પીડ્યા છે. જેટલી અપેક્ષા એટલી આકુળતા, જેટલી અપેક્ષા એટલી આકુળતા. અને એ અપેક્ષા વૃત્તિ આધાર આધેય સંબંધને લઈને હોય છે. સમ્યક દ્રષ્ટિ પહેલો વહેલો સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે એ આધાર આધેય સંબંધને તોડીને થાય, જે જોડ્યો છે એ તોડીને થાય. બિના કિસી કે મેં અભી પૂર્ણ હું. સોગાનીજીના પત્રમાં એક વાક્ય છે, બિના કિસી કે મેં અભી પૂર્ણ હું, હું અત્યારે જ પૂર્ણ થયો છું, કોઈને એમાં કોઈની જરૂર નથી. એવા પોતાના પરિપૂર્ણ પરમાત્મા પદનો સાક્ષાત્કાર કરીને એ વાત કરે છે. એટલે એમને સંયોગનો કોઈ કલ્પના થઈને પ્રતિકૂળતાનો દુઃખ ઉત્પન્ન થતો નથી. અનુકૂળ પ્રતિકૂળ મને કાંઈ છે જ નહીં ને. લોકો જેને પ્રતિકૂળ કહે છે એ તો મારા આત્મકલ્યાણમાં વિશેષ નિમિત્તભૂત થાય છે, તો એને મારે પ્રતિકૂળ કેમ કહેવું? મારો પુરુષાર્થ એ વખતે તીવ્ર થાય છે, મારે એને પ્રતિકૂળ કેમ કહેવું? એ કહેવાની વાત રહેતી. જબરજસ્ત વાત છે. એટલે તો એને ત્રણ લોકના નાથ કહેવામાં આવે છે. એ આધારાદી સંબંધે બહુ સરસ વાત કરી છે, સાયન્ટિફિક વાત કરી છે. વિસ્તાર પુસ્તિકાનો અહીં સુધી રાખો.